મારી છોકરી હવે ઉંમરલાયક થઈ છે તો એને કેવો લગ્ન સાથી ખોળવો જેથી એનું લગ્ન જીવન સુખદાયી બને, કે કેવી રીતે શું દેખવાનું એને લગ્ન કરતી વખતે, કેવો સાથીદાર મળવો એમાં. અને મારો આ મોટો દીકરો છે જે 3 વર્ષથી લગ્ન કરીને બેઠો છે, તો એનું લગ્ન જીવન કેવું સુખદાયી બને એના માટે આપ માર્ગદર્શન આપો.
સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય,
સ્વામી મહારાજની જય.
હવે તેને ખાસ લગ્ન કર્યું હોય એને આ પ્રશ્ન પૂછવાનો હોય, બાવાને શું પૂછવાનું હોય? જેને માર્ગે ગયા નથી, મારે સંપ્રાયો નથી, એમાં પડ્યા નથી, એને શું ખબર પડે?
પણ બાબા આપ તો તનકી જાનો મન કી જાનો, જાનો ચિત કી ચોરી, ક્યાં છુપાવું છે જિનકે હાથ મેં મેરે જીવન કી દોરી.
ભગવાન ને સંત નો મહિમા હોય એટલે પછી આ વિચાર આવે છે. એટલે સંસાર જીવન તો આપણે જેમ કહીએ છીએ એમ દુઃખમય છે જ, અને મુશ્કેલી વાળું પણ હોય છે. પણ જયારે સત્સંગ થાય છે ત્યારે ભગવાન શ્રીજી મહારાજના આજ્ઞા આદેશો, મોટા પુરુષની મરજી સમજીને આપણો જો વ્યવહાર થાય છે તો વાંધો નથી આવતો. પણ હવે આપણે પરદેશમાં આવ્યા છીએ એટલે આ બધા પ્રશ્નો ઉભા થાય છે, કારણ કે બે સંસ્કૃતિ જ જુદી જાતની છે, ભારતીય સંસ્કૃતિ ને અહીંની સંસ્કૃતિ. એટલે એની અંદર કુટુંબ ભાવનાઓ રહી નહીં, કે કુટુંબની જે ભાવનાઓ આપણા ભારતમાં હતી કે 2-10 પણ માણસો ભેગા રહી શકે, 50-50 માણસો પણ એક સાથે રહી શકે, રસોડે જમી શકે અને પોતાના સુખ દુઃખની વાતો કરી, અને દરેક પ્રસંગોની અંદર વડીલની આજ્ઞામાં એક પિતા હોય કે એક વડીલ હોય તેની આજ્ઞામાં બધા 50 વર્તે કેમ કરવાનું, અને એ પણ આ નિયમો છે જે ઘરના બધા, કે ત્યાં જે મંદિર હોય કે આરતી પૂજા કરવાનું હોય, અને બીજી રીતે જે વ્યવહાર સંસાર જે થતા હોય લગ્ન પ્રસંગના હોય બીજા પ્રસંગો હોય, તો એ વડીલો જે કંઈ પેલા છોકરા ને છોકરીના મા બાપ ભેગા થઈને એ વાત કરે અને એ છે. અને એથી પહેલાં તમે જૂના જમાનામાં તો એટલું બધું હતું કે બ્રાહ્મણ આપણા હોય ને માસ ગોવાર જેને કહીએ છીએ, એ છોકરો તૈયાર થયો હોય કે છોકરી તૈયાર થઈ હોય તો બ્રાહ્મણ જોવા માટે છોકરાને જોવા જાય, કે છોકરાના ત્યાં જઈને એના કુળ કુટુંબ બધું જઈ અને દીકરાના બાપને કહે કે આ છોકરોના કુટુંબ સારું છે તો એનો લગ્ન થઈ જાય. એટલે છોકરે જોયું નથી, એના મા બાપે જોયું નથી, બ્રાહ્મણના વિશ્વાસે એ લગ્ન થતો, અને એ વાત લગ્ન પણ કાયમ ચાલતો હતો, કાયમને માટે એ જિંદગીભર એમનો સંસાર ચાલતો. એમને કંઈ સ્વભાવ પ્રમાણે કોઈ તારો વાહન ખગડતો હોય એટલે કંઈક પ્રશ્ન થતો હોય પણ એને બહુ દુઃખ ના માને, એ સમજીને પાછું ચલાવે. પણ વિક્ષેપ થાય કે જુદા થઈ જવાના વિચાર કે છિન્નભિન્ન થવાનો વિચાર તો આવે જ નહીં, એવી રીતનું હતું. પછી વળી આપણે ધીરે થયા એટલે પછી મા બાપ જોવા લાગ્યા, એટલે મા બાપ જે જોયા અને કરે તો એને માટે પણ થઈ જાય, એટલે પછી છોકરાને જોવાનું ના હોય. મા બાપ જોઈ લીધું એટલે પત્યું, છોકરીના મા બાપે જોયું એટલે છોકરીને પણ પત્યું. પણ એ ત્યાં જઈને પછી એને જ્યાં થઈને ધ્યેય થાય એના સંસાર વ્યવહારની અંદર, કારણ કે સંસાર સુખ દુઃખ તો વારો છે જ, એટલે એ તો પ્રશ્નો થાય જ, આર્થિક મુશ્કેલીઓ હોય બીજી રીતે સ્વભાવની મુશ્કેલીઓ હોય, પણ એ બધું જ પોતાના ખાનદાની પ્રમાણે કે અમે આપણા ખાનદાનીથી જોડેલા છીએ તો પછી આપણે સંસાર કાયમ નભાવવો જ જોઈએ, અને નભાવીને સુખ દુઃખની અંદર પણ જે ઘરનું કામ હોય કરવાનું હોય, પતિની આજ્ઞા પાડવાની, પતિએ પત્નીની સાથેનો પ્રેમ, બાળકની સાથેના પ્રેમ, એની માટે નભાવી જ લેતા હતા, એ આપણી સંસ્કૃતિ છે. સીતાને લગ્ન થયા તો પણ એને જંગલમાં જવાનું થયું તો એ પતિ સાથે ગયા. રામને આજ્ઞા હતી વનવાસ જવાને માટે, રામને આજ્ઞા હતી સીતાને નહોતી, પણ છતાં બાપા દશરથ પિતાએ આજ્ઞા કરી એટલે તરત વનવાસ જવા તૈયાર થયા. કેમ? કે એમને પોતાને આ પ્રમાણે ત્યાં આગળ રાજગાદી ઉપર બેસવાનું નક્કી હતું. કંકોત્રી મોડવા બંધાઈ ગયા હતા, સવારે ગાદીએ બેસાડવા છે રામ ભગવાનને, ખોટા હતા સૌથી એટલે. અને એ ચાલતું આમંત્રણ પત્રિકા બધા માણસો આવી ગયા સભા મંડળ બધું. અને રાતના 12 વાગે કઈકી જે ત્રીજા પત્ની હતા એમના, દશરથના, એમને એક વખત એવું દશરથની સાથે જંગલમાં ગયેલા ને રથના પૈડાનું પૈડું નીકળતું તો ખીલો નીકળી જાય એમ તું પૈડું, અને રથ એટલે આંગળી નાખીને એ બચાવેલા. એટલે રાજા રાજી થઈ ગયા કે માગ તને વચન આપો. તો વચનની અંદર દશરથને કહ્યું કે મને વચન તમને કામ કર્યું છે બહુ સારું, તમે માગો જે તમારી ઈચ્છા હોય. એ પછી કે હું જરૂર પડે માગીશ, એ રહી ગયું. હવે એ થઈ ગયા પછી અહીંયા રાજાને રામને ગાદ્યાભિષેક થવાનું હતું. તે ઘડીએ કૈકેયીનો દીકરો ભરત, એ રામના પરમ પેલી માતાના ભાઈ એટલે પોતાના ભાઈ હતા, દશરથના પિતાના દીકરા એક જ હતા, પણ એ નામનો દીકરો ભરત હતો. અને કૈકેયીની એને એક મંથરા દાસી હતી, કામ કરતી હતી ત્યાં આગળ, કોને કૈકેયીને ત્યાં, એટલે ભરતની માતાની સાદી એક કામ કરનારી માણસ. હવે એને થયું રાત્રે વિચાર આવ્યો અને કૈકેયીને વાત કરી કે તમારો દીકરો ભરત છે એ રખડી જવાનું, રામને ગાદી મળશે, વૈભવ એ બધો ભોગવશે અને એ બધું કરશે, અને તમારા ભરતનું કોઈ ઠેકાણું રહેશે નહીં. એટલે કૈકેયીને થયું બરો, માટે તમે પેલા વચન માગ્યું છે દશરથભાઈએ એ અત્યારે જઈને માગો કે રામ છે વનવાસ જાય અને ભરત છે ગાદીએ બેસે. એટલે એ તો બહુ મોટી વાત, એટલે દુઃખની વાત હતી, પણ છતાં કૈકેયીએ રાત્રે જઈને દશરથને કહ્યું, એમના પત્ની થાય એટલે, કે મને જે વચન તમે આપ્યું હતું એ વચન છે મારે અત્યારે જોઈએ છે, શું કે મારો ખરેખર વચનથી બંધાયેલા હતા એટલે માગ્યું કે આ રીતે રામ છે વનવાસ જાય અને આ છે એ દુઃખી વાસુ ભાઈ ભરત ગાદી ઉપર બેસો. એટલે રાજાને એકદમ થોડું દુઃખ થયું, વસવું લાગ્યું, કારણ કે આવો પ્રસંગ છે, રામને ગાદી બેસવાનું છે, આમંત્રણ થઈ ગયું, લોકો આવી ગયા છે. હવે એ ઘડીએ મારે રામને કહ્યું તમે વનવાસ જાઓ અને આવા સારા દીકરા છે એને કોઈ વાંક નથી, દોષ નથી, બધા લોકોને પ્રજાને પણ પ્રિય છે, બધાની ઈચ્છા છે, પણ રાજા વચનથી બંધાયેલા હતા. એ વચન આવ્યું છે એ ભલે એ પડી જાય તો પણ એ કુળની એક પ્રથા હતી, રઘુકુળ રીત ચાલી જાય, પ્રાણ જાય પણ વચન ના જાય, એ અનાદિથી એ રઘુકુળની રીત હતી, એની પરંપરાની રીત હતી. તો એ રીત પ્રમાણે એ વચનથી બંધાયેલા હતા, એટલે રાજાએ દુખતો થયો પણ છતાં એ પોતાનું વચન પાડ્યું. તે કરી રાજા ફેરવી નાખ્યો હોત કે જા ભાઈ એ ના થાય, એ બનશે જ નહીં, રામને જ ગાદી આપી, તો એના કુળની લાજ રહી ના રહે કે વચન આપીને ફરી ગયા. આજે માણસો વચન આપીને ફરી જાય, તમારે આજે થાય ને કાલે જુદા પડવાનું થાય, એ વચનથી બંધેલા નથી, એ કે વચનથી બંધેલા છતાં છૂટી જાય, વચનની કિંમત નથી. માણસને વચનની કિંમત હોય છે, કરોડો રૂપિયાનું નુકસાન જાય પણ વચનથી બંધાયો હોય એને આપી દે. આજ તો લોકો પૈસા સારું વચનથી ફરી જાય, કોરટ કરે, દાવા કરે, મેં કંઈ કર્યું જ નથી, હું કંઈ બોલ્યો જ નથી, મેં આવી વાત કરી નથી, મેં એક સોદો કર્યો જ નથી, મેં આ જાતના સંબંધો કર્યા જ નથી, આવી જાતનું અત્યારે થયું. આ તો આપણે જે પ્રાચીન આપણી રીત છે, આપણી જે આપણા સંબંધ જે કૌટુંબિક ભાવનાઓ સામાજિક ભાવનાઓની વાત કરું છું, એ વખતનો જમાનો, તો એ પ્રમાણે રામને વનવાસ જવાનું થયું. પેલા ગાદીએ બેઠા, રામને જવાનું હતું, કોઈ બીજાને આજ્ઞા નહોતી, છતાં સીતાજીને થયું કે મારા પતિ વનવાસ ભટકે, દુઃખી થાય, હેરાન થાય અને હું બંગલામાં બેસીને સુખ ભોગવું એ મારા પત્નીનો ધર્મ નથી, મારા પતિને દુઃખે દુઃખ એને સુખે સુખ, એ ગયા છે વનવાસ. આ તો ખૂબ પ્રસંગ છે, એટલે કહેવાનું કે એ વનવાસ ગયા અને જંગલમાં રખડ્યા, પતિ થયા, રાવણ આવ્યો એને લઈ ગયો, રામને યુદ્ધ કરવું પડ્યું, આ બધી બહુ મોટો લાંબો આપણે પડે છે. પણ કહેવાનું શું કે પેલા દશરથ રાજાએ શું કર્યું, વચન પાડ્યું, આજનો તમારો છોકરો એને તમે જરા કહી દો તો આમ એક નોનસેન ખબર નથી તને અક્કલ વગરનો, આપણે કહી દે, બાપને કહી દે, એ અહીંની સંસ્કૃતિ, આપણા છોકરાઓ ના બોલે એવું કોઈ દિવસ, અને આપણી સંસ્કૃતિ જેને દઢ થઈ છે કે આપણે સત્સંગ જેને દઢ થયો છે એવું પિતાના સામે બોલી ના શકીએ, પિતા એટલે પિતા એને જન્મ આપ્યો છે તો એની આ માન્ય સચવાવી જોઈએ, કરવી જોઈએ. તો એ દર્શક ની સામે બોલી શક્યા હોત રામ, પણ રામે કહ્યું મારા પિતાની આજ્ઞા મારા શિરોમાં, ભલે મને મનમાં જાય મારી ગાદીનું બધું હોય ને આટલો બધો જાળો જલે જેનું તૈયારી થઈ હોય એને માટે થાય તેવું. પણ દ્વારમાં ગયા, સીતાજી એની સાથે ગયા, એમનો ભાઈ લક્ષ્મણ છે એને આજ્ઞા નથી, પણ એ કહ્યું મારો ભાઈ જો એ હોય તો હું ભાઈની સાથે હું પણ દુખ્યું. એ પણ ગયા. તારે કહેવાનું શું, ભરત છે એને પણ વિચાર કર્યો કે આ ગાદીનો હક સાચો ભગવાન રામનો છે, મારા મોટા ભાઈનો છે, મારો નથી. મારી માતાએ મારો પક્ષ લઈને આ કરી છે વાત, પણ ન્યાય નથી અન્યાય, મોટાને જ ગાદી મળવી જોઈએ. તો એ ગાદી ઉપર ના બેઠા, ભગવાન રામનું સિંહાસન આવું કરી અને ચાખડીઓ મૂકી, એને ચાખડીઓ મૂકીને પોતે નીચે બેસીને રાજ કર્યું, પ્રધાન તરીકે સેવક તરીકે, પણ પોતે રાજા તરીકે ના કર્યું. આપણી સંસ્કૃતિ છે બિનહકનું લેવું નહીં, બિનહકનું કોઈ પ્રાપ્ત થાય તો એને સ્વીકારવું નહીં, અને એના પ્રત્યેનો પૂજ્ય ભાવ રાખીને એમને આગળ કર્યું. 14 વર્ષે રામ આવ્યા તો એને સામે જઈને સામયું કર્યું. સામયથી ધામધૂમથી આગળ અયોધ્યાની પ્રજાને લઈને ભગવાન રામને ગાદી ઉપર બેસાડ્યા અને રામને કહ્યું કે આ તમારી ગાદી મારી નથી, મારી ગાદી નથી, હું તો તમારો સેવક થઈને મેં સેવા કરી છે. એટલે કહેવાનું શું કે આ ભય અત્યારો ભયની અંદરના સંબંધો, પતિ પત્નીના સંબંધો, માતા પિતાના સંબંધો, આપણા સંબંધો હતા, આ આપણી સંસ્કૃતિ છે. આજની સંસ્કૃતિ બધી આ મેં કહ્યું એમ ચાલતા કે મા બાપ જોતા થતું હતું. તો અત્યારે આપણે આ એક સાચવવાનું છે આપણું, કે ભલે તમે અહીંયા આવ્યા છો તમારે આ બધા વ્યવહાર કરવાના છે, લગ્ન પ્રસંગ પણ કરવાના છે, પણ જે આપણી નીતિનું ધોરણ છે કે સંસ્કૃતિ છે કે જે એકબીજાના સાથે, તેમાં આપણે જૂઠું સાચું થાય, અગર એમાં વિક્ષેપ થાય એવું ન થવું જોઈએ, તો આપણે ખરેખર આપણી સંસ્કૃતિ સાચી કહેવાય. સત્સંગી તરીકેની પણ આપણી એક ફરજ છે કે ભગવાન સ્વામિનારાયણ એમનો પણ એક જ આદેશ છે કે જે સાથે આપણે સંબંધ બંધાયો એ કાયમ નભાવવો જોઈએ. આપણી જિંદગીમાં સુખ દુઃખ આવશે જ, પણ એની અંદર પણ એવી રીતના ભગવાનના વચનોથી ભગવાનની આજ્ઞાથી એકબીજા સાથે મળીને એકબીજાની આત્મીયતા સારી રીતે મેળવી જાય, એકબીજાના વિચારો મેળવ્યો જાય, તો બધું સારી રીતે આપણું તંત્ર ચાલે, એટલે એમાં કોઈ જાતનો વાંધો ના આવે. પણ આપણે એ વસ્તુ ભૂલીએ છીએ કે અહીંયાના રીતે કંઈયા પણ લોકો કરે છે, લોકો જેમ તેમ બોલતી કરે છે, અને જેની કુટુંબી ભાવના નથી, પતિ પત્ની બે જ રહે, છોકરા 16 વર્ષના થયા, ડોલર કમાતા થયા, એટલે જય સ્વામિનારાયણ. બાપને પૂછે નહીં, માને પૂછે નહીં, બાપ મરી જાય તો એને બારવા માટે બીજા જાય, પોતે જાય નહીં. આપણે તો મારો બાપ મરી ગયો તો આપણે તરત કહીએ ચાલો ભાઈ મારે જવું પડશે, અહીંથી અમેરિકાથી ત્યાં જાઓ, આપણે આ વસ્તુ છે, ત્યારે એ લોકોને સંબંધ નથી. એટલે કુટુંબ ભાવનાવાળી આ સંસ્કૃતિ નથી, સમાજ ભાવના પણ નથી. એટલે આપણી જે ભાવનાઓ છે કૌટુંબિક સામાજિક રીતે કે આ લગ્ન વ્યવહાર છે એ પણ જ્યારે થયા પછી આપણે એની સાથેનું જિંદગીભર નભાવવાનું હોય. પ્રસંગી કરવાની અંદર મેં કહ્યું કે પહેલાં મા બાપ જ કરતા હતા, બ્રાહ્મણ કરતા હતા, અત્યારે કદાચ આપણે જાતે જોઈએ છે, બરાબર છે કે અત્યારે છોકરા ભણ્યા ગણ્યા એટલે પોતાની રીતે પ્રસંગી કરે, પોતાની રીતે પ્રસંગી કરે એમાં કોઈ વાંધો નથી, પણ છતાં મા બાપ છે એટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે બારોબાર જે થાય છે કે પહેલાં પોતાની માટે અભ્યાસ સ્કૂલ કોલેજમાં કરતા હોય ત્યાંથી તમે એકબીજાના સંબંધમાં આવજો. ફ્રેન્ડશીપ કરવાની વાત, એમાં ફ્રેન્ડશીપની અંદર કોલેજમાંથી ભણતા જ ફ્રેન્ડશીપ કરી લો એ બરોબર નથી. તમારે 25 વર્ષ સુધી, આપણે પહેલાં સંસ્કૃતિ હતી ગુરુકુળમાં રહેતા, 25 વર્ષ સુધી અભ્યાસ કરવાનો, એને ઘર કે સુટુંબ કે પરિવારનો કોઈ સંબંધ નહીં, લગ્નની તો વાત જ નહીં, ગુરુની આજ્ઞામાં રહેવાનું, અને જે અભ્યાસ છે આ બધો તમે કરો છો બધો અભ્યાસ થતો હતો, અને ત્યાં આગળને આવા સંસ્કાર પણ ધાર્મિક આપવામાં આવતા હતા, પોતાના નિયમોની પણ આજ્ઞા આવતા, ભગવાનની પ્રાર્થના કરવી, આ કરવું બધું, આપણે જેને કહે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એ આપણી સંસ્કૃતિ કે માતા પિતા દેવ સમાન માનવાના, એ કંઈ આપણે બહારથી આવેલા એવા નથી કે અત્યારે ભણેલા કેટલાક છોકરા એવા હોય તો પૂછે કોણ તારવા, એ અમારા ઘરના માને છે તેને નોકર હોય એવી રીતે પૂછે. આજે આ સંસ્કૃતિવાળામાં એવું હોય છે કે એને મારો બાપ છે એવું કહેવાનું શરમ આવે, અરે એને તો આવે પણ આપણે તો આપણા બાપ છે સાચું છે, એનાથી જન્મ થયો છે, એને આપણને જન્મ આપ્યો છે, એને ભણાવી ગણાવીને મોટા કર્યા છે, અમેરિકા સુધી મોકલ્યા છે, તો એને કેમ ભૂલાય મગળ, જેને આપણા ઉપર કેટલું ઋણ છે, જેમ ભગવાનનું ઋણ છે એમ ભગવાનને ભૂલાય નહીં, સંતનું ઋણ છે કે જેને લઈને આપણે સંસ્કાર મળ્યા છે એમ માતા પિતાના પણ સંસ્કાર છે આપણને, એ આપણને મળ્યા છે તો એનું ઋણ છે આપણા ઉપર, કે આપણે મોટા ઘરે સાચવવા જોઈએ. નાની ઉંમરમાં આપણે માના ખોરાની અંદર કૂદતા હતા, ઝાડા કર્યા, પેશાબ કર્યા, ખાવાનું બીજું ત્રીજું એને બધું, એને આપણે નવડાયા ધોવડાયા સાફ કર્યા અને ખાવાનું માટે ચિંતા કરી ખવડાવ્યું પીવડાવ્યું. પૈસા નહોતા તો પણ ભણાયા, મહેનત કરી પુરુષાર્થ કરીને, અને પછી ભણી કરીને આપણે અહીંયા આવી. તો એને આપણે ભૂલીએ તો કૃતજ્ઞ કહેવાઈએ, અને ભૂલવા ના જોઈએ, અને એ રીતે આપણે એની સેવા કરવી જોઈએ. એટલે મૂળ શું છે કે તમે લગ્ન કરો પણ તમારી ઈચ્છા મુજબ થાય, એ કંઈ વાંધો નથી આજના જમાના પ્રમાણે. જોકે આજ તો મા બાપમાં વિશ્વાસ નથી એટલે પછી થાય, પણ છતાં કરો. તો તમારે એ પ્રસંગી કરવાની અંદર બહુ ઉતાવળ નહીં કરવી જોઈએ. તમને વિચાર એકબીજાને થયો હોય તો તમારા મા બાપને તમે પૂછો, છોકરીને છોકરી મા બાપને પૂછે, છોકરો છોકરાના મા બાપને પૂછે, એ બેની જરા સંમતિ લો. અને ના થાય તો એને કન્વિન્સ કરવા પ્રયત્ન કરો. પણ એકદમ એને દુઃખ થઈને આઘાત થાય, એને કેટલા વિચારોથી કેટલી ઉમદાથી એને પોતે આપણને આ કર્યું હોય, હવે એના લગ્ન પ્રસંગની અંદર તમે એમને પૂછો જ નહીં તો એ કેવું કહેવાય? કે આપણે માટે આપણી સંસ્કૃતિ પ્રમાણે સારું નહીં કહેવાય. એને જણાવવું જ જોઈએ. તમે સ્પષ્ટ કરો, શું પછાનું છાનું કરો, પછી કર્યા પછી તમે બંધનમાં આવી જાઓ છો કે ચાલો આપણે બે લગ્ન કરશું, મારે તારા વગર બીજાને પરણવું નથી, પેલા છોકરી કે મારે તારા વગર પરણવું નથી. હવે તમે બારોબાર કરી લીધું કે પછી તમારો સમાજ શું કહે? સમાજને કેવું કહેવું જોઈએ? તમારા મા બાપને કુટુંબને શું થાય? એ બંધન ના કરવું. કરો, વાતચીત કરો, પછી કંઈક મા બાપને પૂછીએ અને એ એગ્રી થાય તો પછી આગળ વધો. પણ આ તો એને પૂછ્યા સિવાય આગળ વધી જવાનું, એને જરાય વાત કર્યા સિવાય. એટલે તમારી ફરજ છે કે તમારું કુટુંબ તમારા મા બાપ છે, એની તો સલાહ તો લેવી જોઈએ. આપણા વડીલો છે, આપણા એ છે, તો એને કહેવાનું. એટલે કહેવાનું શું છે કે આપણે આ એક સંસ્કૃતિ સાચવવી જોઈએ. તમે લગ્ન કરતા પહેલાં આપણો વિક્ષેપ તો છે જ અને આવે છે, છતાં પણ જો આટલું કર્યું હોય તો અત્યારે મા બાપને પછી કેટલું મુશ્કેલી થાય તમે જાણો છો. ઘણા છોકરા કુટુંબની અંદર એ મા બાપથી જુદા પડી જવું પડે, મા બાપથી સંબંધ જ તૂટી જાય છે. આગળ આ લગ્ન પ્રસંગને લઈને છોકરીનું આને જ પડવાનું છું, મા બાપને દુઃખ થાય કે બીજું તારે એ કરવું જ મારે કઈ જરૂર. છોકરીને પણ એવું કરતો હોય તો મા બાપથી છૂટવું પડી જાય. એટલે શું એ ક્લેશમય વાતાવરણ થાય. હવે ક્લેશમાં તમે બે ભેગા થયા હોય પછી તમારે પણ ક્લેશ થાય ને, જરા બોલા બોલી થઈ કે જા તું તારે ઘર. લગ્ન કર્યા પછી પાછું શું થાય કે હવે એના સંસ્કાર કે એ આપણે આવ્યા પછી છોકરાના મા બાપ છે એ આવે એટલે છોકરી શું કે તારા મા બાપને મારે ત્યાં નહીં. હવે તમે છોકરા છોકરી બે જણા તમારા મા બાપથી ઉત્પન્ન થયેલા છે, એને લઈને તમે ભેગા થયા છે અને એક એક મારે ત્યાં તારા મા બાપ નહીં, અને છોકરો કહે તારા મા બાપ મારે ત્યાં નહીં. હવે એ સંસ્કૃતિ જ આપણી. તારા મા બાપ તો કહે ને પાલો, તમને મોટા કર્યા છે તો તમે પાલો એમને. અને છોકરા છોકરી ભેગા થયા પછી છોકરાના મા બાપે છોકરીના મા બાપ અને છોકરીના મા બાપ એટલે છોકરાના મા બાપ આ સંબંધ જોડાઈ ગયો પછી એને તો કારો મારે ત્યાં નહીં, એ આપણી સંસ્કૃતિ નથી. એટલે આ સંસ્કાર આપણે સાચવવા જોઈએ કે મા બાપ આયા વડીલ છે, ગયડા છે, વ્રત છે. ગયડપણીઓના સ્વભાવ પણ વિચિત્ર થોડા હોય છે, એ પણ એક મુશ્કેલી છે. પણ છતાંય આપણે જેટલું બને એટલું એ લોકોને માટે તિરસ્કાર ભાવના છોકરીએ પણ ના હોવી જોઈએ, છોકરાવાળાએ પણ ના હોવી જોઈએ કે આવે તેનો સત્કાર થાય, રાખવું કરવું બીજું ત્યું. એટલે આ પણ પ્રશ્નો થાય છે. એટલે લગ્ન કરવાની અંદર આપણે કંઈ ના નથી, પણ તમે કરતા પહેલાં બહુ વિચાર કરીને માતા પિતાને રજા લઈ અને પછી આગળ. બીજું કે પ્રસંગીની અંદર પછી અહીંનું પ્રસંગ કરી નાખે એ પણ આપણે વિચાર કરીએ કે ભાઈ મા બાપને આ સંસ્કૃતિ ગમે નહીં. અને આપણે સત્સંગ સમાજની દ્રષ્ટિએ, આપણે ધર્મની દ્રષ્ટિએ પણ તમે જુઓ કે ધર્મ આપણો ધર્મ જુદો છે, હિન્દુ સંસ્કૃતિ આપણી છે અને એ આપણો ધર્મ છે. એ આપણને આ રીતે કહેતો જ નથી કે આપણે એકથી બીજાની અંદર તમે તમારો જે સમાજ છે, અગર તો જે રીતે આ સમાજને આપણે અનુકૂળતા એકબીજાની હોય તો કરવું જોઈએ. આજે લોકો પોતાની સંસ્કૃતિ સાચવવા માટે આવા જૂ લોકો છે એ હજુ પોતે પોતાની રિચ્યુઅલ બધા સાચવે છે, હજુ પણ સાચવે છે લોકો, અને એના ધર્મને પણ પૂરી રીતે સાચવે છે. અને પોતાની આ પ્રમાણે બીજી સંસ્કૃતિ આવી ના જાય તો લગ્નમાં પણ એ લોકો વિચાર રાખે છે કે ભાઈ આપણી સંસ્કૃતિ આમાં હોય એમાંથી જ લગ્ન કરવું, એ રીતે જ આપણે ચાલવું. એવી દરતા સાથે હજુ ઘણો સમાજ એવો હોય છે. તો આપણે પણ એ છે કે ભાઈ આપણા ગુજરાતના હોય તો ગુજરાતના, તે હિન્દી સમાજ તો હિન્દી સમાજના, પણ એ માટેનો થોડો રાખવો. કારણ એને લઈને શું થાય કે આપણે આપણા સમાજમાં ત્યાંના સમાજમાં કર્યા હોય તો એ સમાજને પણ તમે જેમ આવ્યા છો તો એ સમાજની અંદર એમના છોકરીના મા બાપે કે છોકરો ભણે છોકરાના મા બાપે તો એ પણ સેવા થઈ ને આપણી કે પણ અહીંયા આવીને રે તમારી સાથે તમારા વિચારો એમના વિચારો એક મળે એક શેરું થઈ જાય તો એ પણ છે કે જેટલું બને એટલું આપણે આપણા સમાજ છે ગુજરાત સમાજ છે જે ને કોઈ હિન્દીનો સમાજ હોય તો એ ત્યાંનો સમાજને પણ આપણે એક આપણે ત્યાં એકલા રહે અને દુઃખી થાય ને કંઈ થાય એને કરતો અહીં આવે તો એ પણ એક સેવા છે તો એ પણ આપણે કરવું જોઈએ કદાચ ના આવી શકે તો પણ આપણે અહીંથી પણ એમને સારી રીતે સેવા કરી શકીએ તેમની આપણે ખબર રાખી શકીએ એ પણ હોવું જોઈએ પણ એ તો કહેશે મારે લેવા દેવા નથી કારણ કે છોકરો એના મા બાપની સેવા માટે પૈસા મોકલે તો છોકરીને દુઃખ થાય કે ત્યાં તમે કેમ પૈસા મોકલો તો તું તારા મા બાપને મોકલે છે એનું શું થાય ભાઈ એની મા બાપને મોકલતી હોય અને અહીંયા આવે ત્યારે બીજાનો વાંધો થાય એટલે આ એક ભાવના છે કે મારા હગા જ નથી મારા મા બાપ જ નથી એવું થઈ જાય એનાથી છૂટા પડીએ આપણે એ કેટલું બધું કહેવાય કે જેને આપણને જન્મ આપ્યો છે જેને આપણને મોટા કર્યા છે એ મા બાપને તો છેલ્લા શ્વાસ સુધી ભૂલવા જોઈએ નહીં અને એ પ્રમાણે સેવા કરીએ સર્વની વાત આપણે કરીએ છીએ કે એના મા બાપ હંધણા થયા હતા તો એના મા બાપની સેવા કરી ખભે બેસાડીને કરી આપણી આ સંસ્કૃતિ એને આપણે બતાવીએ તાર કહેવાનું શું કે આ સંસ્કારો આપણે જરા મળે એને માટે લગ્ન કરતા પહેલા તમારે આ બધો વિચાર કરવાનો છે અને એ વિચાર નથી થતો અહીંનો જે સ્વીકારવાથી પછી ઘરમાં ક્લેશ થાય છે કારણ કે બે પતિ પત્નીને થાય છોકરાને મા બાપમાં એ તો છોકરી ના પાડે એટલે અંદર ક્લેશ થયો જ છોકરીને મા બાપને એ તો છોકરો ના પાડે તો બે ક્લેશ થયો જ પણ એ ક્લેશ ન જ થાય કે ભાઈ આપણા જ છે અને આપણે આપણા મા બાપ સમજીને જ એની સેવા કરવાની છે છોકરાના મા બાપ કે છોકરીને બંનેને એમાં શું બંને આપણા મા બાપ જ છે એથી જ આપણે જોડેલા છે તો એની રીતે કરો એટલે પહેલાં આજ્ઞા એની રૂચિ સમજી લેવી જોઈએ આયા પછી પણ મા બાપ સાથેના સંબંધો આપણા સચવાય પતિ પત્નીની અંદર પણ સંબંધો એવા સચાવવા જોઈએ કે મેં કહ્યું ને પતિ પત્ની એ સીતાના જેવું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાનો પતિ રોગી એ હોય તો પણ એની સેવા કરવી અને પતિ પાછું સમજવું આ તો એકલું પતિનું લખ્યું એટલે પતિના પતિ પતિવ્રતાના ધર્મોની આપણે વાત કરીએ કે એને પ્રતિવ્રતા ધર્મ રાખવો જોઈએ પતિને બરાબર સાચવો પતિ પછી એનો ધર્મ સાચવવો નહીં હોય સતીના ધર્મ સત્તાના ધર્મ ખરા જ નહીં એને પત્ની સાહેબ જાણે એક નોકરડી લાયા હોય નોકરડીની માટે કામ કરાવતા હોય કે પત્ની લાયા એટલે જાણે મારી નોકર હોય અને મારે આધીન એમ કરીને એને ઘરનું કામ બાર બીજું ત્રીજું એવી રીતે લે એ નહીં એ પત્ની પણ આપણી અર્ધાંગના છે તો એને પણ એ રીતે રહેવી જોઈએ પણ આ જાતના આપણે અહીંયા એટલે એની આ સ્વતંત્રતા છે કે છૂટ કરતા વાર નહીં છૂટતા વાર નહીં આવ્યું કે ચાલ્યું જાય એવું કંઈ છે આપણે હાથ ઘરે કંઈ ફરવાનું છે એક જ ઘર પ્રતિવત્તા ધર્મ એમ પુરુષનો પણ એક પત્નીવત એક પત્ની એટલે સદા બ્રહ્મચારી એક પતિ એટલે એ પણ બ્રહ્મચારી એ આપણો ધર્મ છે એ આપણી સંસ્કૃતિ એની અંદર સુખ દુઃખથી આખી જિંદગી ભોગવે કરીને જો કામ કરીએ તો વાંધો નથી એટલે આ પ્રમાણે આપણે લગ્નની અંદરના ઘણા પ્રશ્નો છે તમને બધાને નડતા હશે થતા હશે પણ આપણે જયારે સત્સંગ મળ્યો છે તો સત્સંગની રીતે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કૃતિના જે ક્રમ છે રિચ્યુઅલ છે ધર્મના સંસ્કાર છે એ બધા સાચવવા જોઈએ પાઠ છે પૂજા છે આરતી છે મંદિરમાં જવું કરવું એ છે તે છે એ થવું અને પેલું આપણા એ થઈ જાય એટલે એની અંદર આ બધા લગ્ન પ્રસંગોની નાના પ્રશ્નો ઘણા છે અને તમે લોકો સમજતા છે પણ આ મેં કહ્યું એમ કે બારોબાર કોઈ જાતના પ્રસંગ કરવા નહીં લગ્ન કર્યા પછીના પાછળ આપણે બધા કાયદા કરે છે આપણા પિતા પૈણ્યા હતા તો એમને પૈણ્યા પછી કંઈ બહુ પેલું કરવા નતા ગયા શું કહેવાય હનીમુની હવે હનીમુનીનો કાયદો ચાલ્યો કે પછી લાખ બે લાખ ડોલર ખર્ચીને બહાર થઈને ફરીને આવીને અહીં ઘર આવતા પહેલા પ્લેનમાંથી ઉતરે તા કે તમે તમારે ઘરે હું મારે ઘરે તો શું કરો હનીમુની આ કરવા ગયા હતા ત્યાં કે જિંદગી ભર આપણી સંસ્કૃતિ શું છે છોકરો છોકરા લગ્ન કરીને આવે તો પોતાના ઇષ્ટદેવ હોય એને ત્યાં પહેલા પગે લાવ્યા લગ્ન કરીને છોકરો આવે તો એ બધા પત્ની પણ ભેગી જ આવી હોય તે વખતે તો એ બે ના છૂટાછેડા વાંધતા હતા ને બાંધ્યું તમને કોઈ નહીં બાંધ્યું હોય કારણ અમને આવતા તો એમને એમ ચાલે ભાઈ બાંધો ક્યાં હોય પણ પેલા તો બાંધતા હતા ગાંઠ એવી વાળતા હતા પછી પેલો છૂટે નહીં એવી રીતે એટલા માટે ગાંઠ વાળતા હતા કે ભાઈ અમે આપણે બે ગમે તેટલું દુઃખ આવશે પણ આપણે છૂટા નહીં પડીએ ગાંઠ. એ ગાંઠ ક્યાં છોડવાની? પોતાના ઈષ્ટદેવ પાસે જાય, પગે લાગે કે અમારું જીવન પૂરું સારું કરજો, અમારે બે ક્યારે નોખા ના પડીએ, તમારી ભક્તિ કરીએ, તમને રાજી કરી શકીએ અને મને આશીર્વાદ આપો, તે પછી ભગવાન ત્યાં ગાંઠ છોડી આપે છે. એટલે એ પગે લાગવાનું હતું. આજ પગે લાગવા ક્યાં જાય? પરદેશની અંદર, કે જ્યાં સર હોટલમાં ઉતરવાનું, ત્યાં જલસા જોવાના, ત્યાં પાર્ટીઓ કરવાની, દારૂ પીવાના, જે સંસ્કાર હોય ને મૂકવાના, એ આવીને ઘરે આવીએ ત્યાં દેવું દુઃખ નોખ થઈ જાય કે ના થાય. એટલે એ પણ છે કે એની મુનિ કરવાની કોઈ જરૂર નથી. પૈસો ખોટો શા માટે ખર્ચો? સંસ્કાર શા માટે ખોવો છો? કે દારૂ પીવામાં, પાર્ટીમાં કેટલાક લોકો લગ્ન કરીને પાર્ટી આપે, દારૂની પાર્ટી આપે, એ સંસ્કૃતિ નથી આપણી. દારૂની હોય તમે બધાને જમાડો એ પણ કરો છે, સારી રીતે આપણું જે જમવાનું છે જમે, એ તો લગ્નમાં થાય છે, જમે છે, પછી જુદું બધું શું કરવાનું હોય છે. પણ આજે ઘણી જાતની નવી નવી રીતોથી આપણી સંસ્કૃતિ ઘસાય છે, પૈસાથી પણ આપણે બધા ઘસાઈએ છીએ કે લગ્ન કરે એના કરતા પેલું પછી કરે ને શું રિસેપ્શન, રિસેપ્શન પાછું કરવાનું ચાલુ છે કે એમાં પાછા જેટલા લગનથી દોડા ખર્ચા કરવા, બધા કેટલા નાચ ગાન આવે ને ગરબા ગવડાવે, ગરબા ગાય છે ને ગરબા, ડિસ્કો, ડિસ્કોની અંદર મજા. એમાં શું રહે છે? આ એને પહેરી લીધું છે, ભગવાનને પગે લાગી ગયા, વડીલોને ઘરમાં મા બાપને પગે લાયા કે છે, અને તે ઘડીએ માને પણ પાછું બહુ એ જ હોય કે છોકરો પહેરીને આવ્યો છે એટલે છોકરીનું મોઢું જોવાનું કે બહુ કહેવા છે. એટલે પછી તે ઘડી હું છોકરીને જોઈ લે મોઢું અને 5-10 રૂપિયા આપે. તમારે થયું નહીં હોય બધું એટલે ખબર નથી. તે ઘડીએ મોઢું જોઈએ પણ 2-4 ધડા થાય એટલે આહુ પાછા એવાનો જરા હોય એટલે જરા કડક, એટલે આ તને નથી ફાવતું, તું આ નથી કરતી, તું આ નથી કરતી, આ નથી કરતી, બેને જરા મન દુઃખ થાય, મન દુઃખ થાય પછી બોલે નહીં. પછી સાસુ કે જા તારું મોઢું મારે જોવું નથી, એટલે 10 રૂપિયા આપીને મોઢું જોવે છે, શું કરવા ના પડે. હા, એટલે પાછું એ પણ થોડા પ્રશ્ન થાય. પણ ભાઈ થવું જોઈએ કે મારી દીકરી, મારી છોકરીને હું પહેરાવું જેટલો મારે પ્રેમ છે અને એને માટે જેટલું દુઃખ કોઈ પડે તો મને દુઃખ થાય, એમ આ છોકરી આવી છે, મારી છે, પારકી નથી, મારી છોકરી, મારા છોકરાને તો કંઈ નહીં છે, મારી છોકરી છે. એટલે મારા પણ હું મનાવવું જોઈએ, છોકરી આવે પોતાને ઘરે તો માને બાપને બધાને એવું માનવું જોઈએ, અને છોકરાને એનામાં માટે એમ કે આ છોકરો અમારો છે, અમારા કોઈ જમે કે એવું નથી, છોકરા છે, આ એક ભાવના હતી તો એ કહેવાનું. તો આમ આપણા લગ્ન પ્રસંગોની અંદર આ બધી રીતને થોડી સમજવાની છે. એટલે આજે આપણે ભણ્યા ગણ્યાને સ્વતંત્ર નથી, આપણે ભગવાનથી પણ પરતંત્ર છે, ભગવાનના સેવક છે, ભગવાનથી કોઈ મોટું નથી. એટલે એમના આદેશો, એમના નિયમો એ શાશ્વત છે, એ નિયમોને પાળીએ તો આપણે સુખી સર્વ પ્રકારે થઈએ અને સંસાર પણ સુખી થાય અને બધું સુખી થઈ જાય. ભગવાનના ધર્મ નિયમો પાળીએ, ભગવાનના આદેશો પામીએ, કુટુંબિક ભાવનાઓ પણ આપણી સમજીએ, સામાજિક ભાવનાઓ આપણે સમજીએ. એટલે રામાયણ છે, મહાભારત છે, આ બધા ગ્રંથોની અંદર તમે સાંભળો તો કેવી રીતના દુઃખોની અંદર બધાએ આ જાતના દુઃખ સુખ વેઠેલા છે, અને પોતાનો ધર્મ સાચ્યો છે, સંસારનો ધર્મ સાચ્યો છે અને સામાજિક ધર્મ સાચવા છે, અને આધ્યાત્મિક રીતે પોતાનું જીવન જીવીને સુખ્યા થયા છે. એટલે આજે બધું નોવેલો વાંચવાનું, ફલાણું વાંચવાનું, અશ્લીલ વાંચવાનું, એમાં તલ્લીન આપણે થઈ, એને અડાય જ નહીં, જોવાય જ નહીં, એના તરફ વિચાર જ નહીં. આપણા ધર્મના ગ્રંથો વાંચો, ધર્મની વાતો વાંચો, ધર્મના સંસ્કાર થાય, તમે જે ભણતા હોય એની તમને પુષ્ટિ થાય એ ગ્રંથ વાંચો, વેપાર કરતા હોય તો એનું તમે વાંચો, પણ બીજું બીજું વાંચીને કચરો ગાળીને જેનાથી આપણે બધું જાય, આપણો ધર્મય જાય, વેપારે જાય, બધું જતું રહે, તો એવું કરવાનું છે. એટલે સારું વાંચવાનું, સારા માણસોનો સંગ કરવાનો, કુસંગ કરવાનો નહીં, કુસંગથી દૂર રહેવું, કુસંગથી જીવન ન થવું. તો અમે કહ્યું એમ રામાયણના પ્રસંગથી પતિ પત્નીના કેવા સંબંધ, મા બાપના કેવા પ્રબંધ, બાપ દીકરાના કેવા, આજે બાપ છે દીકરા ઉપર કેસ કરે, છોકરો બાપ ઉપર કેસ કરે કે આ મારો બાપ છે ખોટું કરે છે, છોકરો મારો છોટું, એટલે આ મા બાપના કોઈ કેસ ના થાય, કોઈ જાણો જિંદગીમાં કેસ ના થાય કે બાપની જ મિલકત બાપ જ કમાયેલો હતો. આપણે ક્યાં પણ થતા આજે પોતે સ્વતંત્ર કમાતા થાય એટલે આ ભાવ થયા છે, તો એ ભાવ ન થાય. એના માટે આ છે કે ઘરમાં આત્મીયતા થાય એના માટે દરરોજ પાઠ પૂજા આરતી સેવા ભેગા બેસવાનું, જમવા ભેગા બેસવાનું, જમીને બધા તેકડે વાતો ચિતો જે હોય એકબીજાના પ્રશ્નો સમજવાના, પણ એકબીજાને મન દુઃખ થયું તો કેમ શોધી દેવું, કેમ કરીને મિક્સ થઈ જવું બીજા ત્રીજા વિચારોથી, પણ બોલ નાબૂદ થવા દેવું નહીં. જોકે મારા કહેતા કે આપણા સત્સંગમાં છે, કુટુંબમાં છે, ગમે તે હોય, પણ આંટી પડવા દેવી નહીં. કે શું કે પાન પેલા પાન પેલા લોટમાં પેલા લોખંડમાં લીટો કર્યો, લોખંડમાં લીટો પાડ્યો તો કાયમ રહે, અને લોટમાં એટલે આમાં લોટ છે ને આમ કરીએ લીટો પાણીમાં, તો પાણીમાં આમ કરો એટલે લીટું ભેગો થઈ જાય. એટલે આપણે એવું જીવન જીવવાનું છે કે લીટો પડે પણ કહો તરત જ સોરી, નથી કરતા સોરી કરી દસ ચાલે જાય. એમ ઘરમાં પણ સોરી કરતા શીખો, ઘરની અંદર બહેરા સાથે સોરી, બહેરા પુરુષને સોરી કરતા શીખે, મા બાપ છે એકબીજાને થાય. હા છે, મા બાપને સોરી કહેવડાવવાનું હોય નહીં, એની તો આજ્ઞા જ પાડવાની હોય, એને તો આપણા માન્ય કરે, ભગવાનને સંતની પણ આજ્ઞા જ પાડવાની હોય, એમાં સોરી કરવાની ના હોય. પણ આ એક વાત છે તો એની અંદર પણ આપણે એવું કરવું કે જેથી કરીને વાંધો ના હોય. એટલે આપણા સમાજનું જ્યાં સુધી આપણને દેશનું હોય કે પરદેશ ભણેલું જોઈએ, ગણેલું જોઈએ, રૂપાળું જોઈએ, આવું જોઈએ, તેવું જોઈએ, બધા આપણે કેટલા રૂપાળા છે, સાવ બીજા તમે કેટલા રૂપાળા, જે હોય સારા ગુણવાન, જેમાં સારા ગુણ સારા સંસ્કાર હોય, દારૂમાં એના ઘરમાં ન થતું હોય, એના સંસ્કાર સારા હોય, તો આપણે કરી લેવાનું છે, એમાં કંઈ વાંધો નથી. પણ બધું જોવા જોવા બેસાવો અને પછી બીજું ગમે ત્યાંથી લઈને આવો તો એ સંસ્કારનું હોય તો બીજામાં આવે ને છોકરામાં આવે ને પછી આપણું બીજ છે. એટલે નથી લોકો કે ઓલા ઘોડા હોય ને ઘોડાની પણ ઓલાદ જોવે છે, કે ઘોડા હોય એની ઓલાદ કેવી છે, એની કિંમત વધારે આવે કે આ ઘોડાના વંશનો, એમ પશુઓ છે એની અંદર પણ ઓલાદ જોવા મળે છે, તો એની ઓલાદનો પાડો થયો તો એની કિંમત વધારે આવે, અને ગાય ભેંસ થઈ હોય તેની પણ રહેવા દે. એમ જોઈએ પશુઓને બધાની અંદર ઓલાદ, કૂતરાની ઓલાદ નહીં જોતા, અહીંયા કૂતરાની ઓલાદ જોઈને લાખ લાખ રૂપિયાનો કૂતરો લઈ આવે તો એટલે એ જુએ છે. તો તમે તમારી ઓલાદને તો જુઓ તો ખરા કે આ કોણ છે, ક્યાંની સંસ્કાર છે, ક્યાંની છે, પછી મુસલમાન લઈ આવો, ક્રિશ્ચન લઈ આવો, બીજા લઈ આવો, એમાં શું આપણી બરકતો આવે. આપણો સંસ્કારને આપણી ઓલાદને સાચવીએ એની કિંમત છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એમ આપણા સંસ્કાર જે છે એને આપણે સાચવવા, એ રીતે સાચવવા, એનો અભ્યાસ કરો, રિસર્ચ બધા કરો છો તમે તમારી રીતે, તમારા સંપ્રદાયનો, તમારા સંઘનો, તમારા કુટુંબનો, પરિવારનો રિસર્ચ કરો કે કેવી રીતે આપણું કુટુંબ શું છે, એનું ખાનદાની, કેટલાક તો ખાનદાની પોતાની સાચવવા માટે પણ બરોબર રહેતા હોય છે, કોઈ આ ખાનદાન માણસ છે, કોઈ દારો ફરે નહીં, આવી બધી આપણી છે, એનો અભ્યાસ થવો જોઈએ. અભ્યાસ કરો, પૈસા કમાવો, બધું જ કમાવો, પણ આપણું જે સંબંધો છે એને આપણે રિસર્ચ, આપણી પરંપરા કેવી રીતે ચાલી છે, કેવી રીતે આવ્યા છે એ સમજીને કરજો, તો ઘરમાં શાંતિ છે, બારે શાંતિ છે, અંતરમાં શાંતિ છે, અને ભગવાન શાંતિ ના આશીર્વાદ થશે.
બાપા આપે બધી અમને જે માર્ગદર્શન આપ્યું, આપે જે માર્ગદર્શન અમને આપ્યું હમણાં, પણ એમાં આપે કીધું ને કે પાત્ર કઈ નું ખોરું, અમેરિકા નું દેશ નું લાવું,
અમેરિકા હોય કે પાત્ર દેશ નું હોય, આપણે આપણા સમાજ નું જે છે એને જોડું, કારણ કે દેશમાં અત્યારે ભણી ગયેલી છોકરીઓ ઘણી હોય છે, પણ છતાં છોકરાને ગમતું નથી કે દેશનું નહીં, અહીંનું જ જોઈએ, અહીંના ગુજરાતી હોય, સંસ્કાર આપણા જ હોય, પણ પ્રસંગે એને કરો, એની ના નથી, પણ પેલા કદાચ એવા આપણને હોય તો લાવવામાં વાંધો નથી. એમ કેટલાને આજે એમ છે કે દેશી ગમે નહીં, પરદેશી ગમે, એટલે પરદેશીને કોણ સાંભળે, પરદેશી એટલે આપણા સંસ્કારવાળા, અહીંયા આપણા સમાજ બધો ઘણો આવ્યો છે, આપણા કુટુંબો ગણાયા છે, આપણા સમાજના બધા આવ્યા છે, ગુજરાતમાંથી બધા આવ્યા છે, એની જોડે આપણે સંબંધ થતો હોય તો ત્યાં ગુજરાતમાંથી પણ જો મળે, આપણા સમાજમાંથી જો મળે તો ત્યાંથી લાવવામાં વાંધો નથી. એને માટે આપણે એને એવોર્ડ નહીં, એને રિજેક્ટ નહીં કરવું જોઈએ, એને પણ પ્રસંગી કરી એને લાવવાથી એક તો સમાજની સેવા થશે, મા બાપને બધાને આપણે અહીં આવશે તો આપણો એક સમાજ વધશે, લોકોને બધાને લોકોને નાદ વધારે છે, એમ આપણે પણ એવા કુટુંબ આવે તો સારું. એટલે દેશનું હોય તો અહીંયા રહેતા હોય ને, દેશનું હોય તો વાંધો નથી, પણ પેલું છોકરાઓ કેટલાક છે કે અહીંનું જ પ્રસંગ કરે, ભણેલા ગયેલા છોકરીઓ ત્યાં તો અભણ આવે છે, ભાઈ ત્યાં આજ તો સારી ભણેલી છે, સારી ડિગ્રીઓ મેળવી છે, પણ અંગ્રેજી કદાચ ઓછું હોય, પણ એ તો અહીંયા આવે તો અંગ્રેજી થઈ જાય, અંગ્રેજી બોલતા આવડી જાય, ઘરમાં બોલાવી, આપણે ગુજરાતીની સાકળ વાત કરવી પડે, તમે ગુજરાતી ઘરમાં બોલો તો ગુજરાતીના સંસ્કાર રહે, અંગ્રેજી તો ભણવાના છે, એમ એક જરા છોકરી આવી હોય તો એ અંગ્રેજો બધું વાતાવરણ સિદ્ધ બોલતા શીખી જશે, પણ અંગ્રેજી જ બોલતા જોઈએ એવું પછી બધું નહીં, પણ થોડી ભણેલી હોય, કેટલા ગ્રેજ્યુએટ થયા હોય છે, સારી ડિગ્રી પણ મેળવી હોય છે, એટલે એવી રીતનું જો હોય તો એની પણ પસંદગી કરવી અને એને પણ વધારે મહત્વ પણ આપવું. અહીંયા પણ જે આપણા સમાજનું દેશનું હોય તો અહીંને પણ મહત્વ આપો. ત્યાંનું પ્રસંગ ના આવ્યું તો અહીંનું પણ પછી લાંબુ લાંબુ 25 વર્ષ લાંબુ નહીં કરવું. કાં તો છોકરાને જોઈ જોઈને 25 વર્ષ 32 વર્ષ 35 વર્ષ થઈ જાય પછી શું મળે? પછી જેમ તેમ જેવું તેવું ચલાવવું પડે.